તારીખ 10/8/1994 શ્રી સમયસાર ગાથા 205 અને 206 ઉપર તથા કળશ 143 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 196.
સમયસાર પરમાણુ ગાથા 204 ફરીથી હવે આ જ ઉપદેશ ગાથામાં કરે છે, આ જ ઉપદેશ કરે છે. એટલે ચાર લેવી છે, પાંચ લેવી છે, 205 ગાથા ફરીથી. જ્ઞાન સિવાય મોક્ષની પ્રાપ્તિ નથી, અથવા જ્ઞાનાનુભવ સિવાય મોક્ષપદની પ્રાપ્તિ નથી, અથવા આત્માનુભવ પણ નથી. એ ઉપદેશ ગાથામાં કરે છે. જ્ઞાન ગુણેણ વિહીના એદમ તો પદમ વિનલહંતે તમ ગિર્ણ નિયદમ એદમ જદિ ઇચ્છસે કમ પરિમુખમ. મોક્ષાર્થીને ઉદ્દેશ છે, એને કર્મની મોક્ષ કર્મ મોક્ષ થી ઈચ્છા થઈ હોય એને આ ઉદ્દેશ છે. બીજાને લાગુ પડતો નથી. એ ભૂમિકા લેવી. જ્ઞાન ગુણ થી રહિત ઘણા લોકો ઘણા પ્રકારના કર્મ કરવા છતાં આ જ્ઞાન સ્વરૂપ પદને પામતા નથી. શું કહે છે કે જ્ઞાનના અનુભવ વિના, જ્ઞાન ગુણ એટલે જ્ઞાનનો સ્વયંનો અનુભવ કરવાનો ધર્મ છે, એને અહીંયા જ્ઞાન ગુણ કહેવામાં આવે છે. જ્ઞાન પોતાનો અનુભવ કરે એવું જ્યાં સુધી ન બને, અને ગમે તે ક્રિયા કરે, ગમે તે પ્રકારની ક્રિયા કરે, અને ગમે તેટલા જીવો કરે, છતાં જ્ઞાન સ્વરૂપ પદને એટલે આત્મપદને પામતા નથી. એને આત્માને અનુભવ થતો નથી, અથવા મોક્ષ માર્ગની શરૂઆત પણ થતી નથી. માટે હે ભવ્ય, શું કહે છે, માટે હે ભવ્ય, જો તું સર્વ કર્મથી સર્વથા મુક્ત થવા ઈચ્છતો હો તો, જો તારે પરિપૂર્ણ મુક્ત દશાની ઈચ્છા હોય, ભાવના હોય, તો નિયત એવા જ્ઞાનને ગ્રહણ કર. બીજા પ્રકારના પુરુષાર્થને છોડીને જે ત્રણેય કાળે એક જ માર્ગ છે, એક જ ઉપાય છે, એવું જે આ નિયત છે જ્ઞાન વેદન, એને જ ગ્રહણ કર. જ્ઞાન વેદનમાં જાઓ, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ટીકા. કર્મમાં એટલે કર્મ કાંડમાં જ્ઞાનનું પ્રકાશનું નહીં હોવાથી સવળાય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. કર્મકાંડ કોને કહે છે? શુભ ભાવ છે, જેટલા કોઈ વિધિ વિધાન ઉપધાન જે કઈ કહેવામાં આવે છે, એ બધા જે પ્રકાર છે એ શુભ ભાવના કર્મકાંડ રૂપ ભાવ છે. બધા શુભ ભાવ કર્મકાંડ છે એમ કહે છે. કેમ કે અહીંયા અશુભની તો ચર્ચા જ નથી, એ પ્રકરણ જ અહીંયા નથી ચાલતો. પણ જે જીવો ધર્મના ક્ષેત્રમાં અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે અને તેના માધ્યમથી એને માત્ર શુભ ભાવ થાય છે, એ બધા કર્મકાંડ છે. ભાવ કર્મ ના પ્રસંગો, કાંડ એટલે પ્રસંગ, ભાવ કર્મ ના પ્રસંગો છે એ બધા, અને તેથી દ્રવ કર્મનો બંધ થાય છે. મોક્ષ થવાનો એમાં કોઈ પ્રકાર નથી આવતો. બંધમાં મોક્ષ નો અભાવ છે, મોક્ષમાં બંધ નો અભાવ છે અને બંધમાં મોક્ષ નો અભાવ છે. કેમ કે બંને પ્રતિપક્ષી છે, વિરુદ્ધ ધર્મ વાળા છે. જેટલો બધો રાગ છે એ બધો કર્મકાંડ છે, જેટલો કોઈ રાગ છે એ બધો કર્મકાંડ છે. શુભ રાગ થાય છે એ બધો, અથવા શુભ રાગ ની પ્રધાનતા વાળી કોઈ પણ ક્રિયા, પછી સ્વાધ્યાય હોય કે ગમે તે હોય, એ બધો કર્મકાંડ માં જાય છે. કેમ કે તેમાં કર્મ ચેતના નું પ્રકાશનું છે. આગળ આવી ગયું ને, જ્ઞાન ચેતના ને કર્મ ચેતના નો વિષય મોક્ષ માર્ગ પ્રકાશક માં આવી ગયો. એમાં કર્મ ચેતના પૂર્વક ગમે તે કરે ને એ ભાવ કર્મ ને ચેતે છે, અનુભવે છે. ચેતે છે એટલે અનુભવે છે. અથવા એ શુભ ભાવમાં સાવધાન છે, વ્રત નિયમ આદિ નિરતિચારપણે પ્રતિપાલન કરવા માટે, નિરતિચારપણે પાળવા માટે ઘણી સાવધાની એમાં રાખે. ગમે એટલી સાવધાની રાખે તો એ રાગ ની સાવધાની છે, એમાં આત્માની ને જ્ઞાન ની સાવધાની નથી. એ કહે છે કર્મકાંડ માં જ્ઞાન નું પ્રકાશ નહીં હોવાથી જ્ઞાન છે ને એ પ્રકાશ સ્વરૂપ છે. એ કર્મકાંડ માં અંધારું છે, જ્ઞાન નું પ્રકાશ નથી એટલે શું છે, અંધારું છે. સગળા કર્મ થી જ્ઞાન ની પ્રાપ્તિ થતી નથી, બધા જ કર્મ થી, સગળા જ કર્મ થી જ્ઞાન ની પ્રાપ્તિ થતી નથી. સગળા એટલે સમસ્ત પ્રકારના જેટલા કોઈ ભાવ કર્મ છે તેનાથી જ્ઞાન નો અનુભવ નથી, આત્મા નો અનુભવ એનાથી નથી. જ્ઞાન નો અનુભવ નથી, આત્મા નો અનુભવ નથી, એમ કહો કે એમાં જરાય આત્મ કલ્યાણ પણ નથી, એમ લઈ લેવું પાછું. નહીતર એમ કે ભલે જ્ઞાન નો આત્મા નો અનુભવ ન થયો પણ કઈ કલ્યાણ તો થાય કે ન થાય, હે, કલ્યાણ નથી અને કલ્યાણ નું કારણ પણ નથી, એમ લેવું. હા, એ કઈ નથી. કેમ કે વજન ત્યાંથી ઉઠાડી લેવું છે, નહીતર વજન આવશે. કે કલ્યાણ નથી પણ કલ્યાણ નું કારણ તો છે, માટે કારણ સેવતા સેવતા કાર્ય થઈ જશે, કરતા કરતા થશે, એ આવ્યા વગર નહીં રહીએ. પછી અભિપ્રાય ની ભૂલ કહો, વિધિ ની ભૂલ કહો, ગ્રહિત મિથ્યાત કહો, એ બધું ઊભું થાય. એમાં દર્શન નું વૃદ્ધિગત પણ કહો, બહુ ચોખ્ખું આચાર્ય મહારાજે એકદમ ચોખ્ખું કહ્યું છે. સગળા કર્મ થી જ્ઞાન ની પ્રાપ્તિ થતી નથી, કોઈ પણ કર્મ થી જ્ઞાન ની પ્રાપ્તિ થતી નથી. ગુરુદેવ તો ખાસ કહેતા હતા, હું આટલો સુભાવ કરીશ તો મને જ્ઞાન થશે, એ ભૂત ભૂલી જતો. એ વાત જ છોડી દે, કેમ કે ચારિત્ર ઉપર નજર છે ને કસાય ની મનતા જ અનંત કાળ સુધી એ જ ઉપાય કર્યો છે. પછી એ ઉપાય ને ઉપાય માની ને છોડી શકતો નથી. એ સાધન નહી રહેતા એ જ સાધ્ય થઈ જાય છે, અને એનો ખ્યાલ પણ નથી રહેતો કે આ સાધન નથી અને સાધ્ય થઈ ગયું છે. સાધન નથી, સાધન માનતા એ સાધ્ય થઈ ગયું છે, એ પણ એને સાધવા લાગે છે, એ પણ ખ્યાલમાં રહેતો નથી. અહીં સુધીની બધી ગડબડ થાય છે. પછી આત્મા ને લક્ષ માં લીધા વિના, જ્ઞાનીઓ તો કરે છે, આત્માનું ચિંતન છે, આત્માને લક્ષમાં લીધા વિના અથવા જ્ઞાન વેદન ને આવિર્ભાવ કર્યા વિના, તો એ બધું છે કર્મકાંડ છે. પછી એ જ્ઞાનકાંડ નથી, પણ આત્માનું ચિંતન એ પ્રકારનું કર્મકાંડ માં જાય છે, જ્ઞાનકાંડ માં નથી આવતો. સ્વસંવેદનમય છે, એ સિવાય અંધારું છે એમ કેવું છે. પરલક્ષી જાણે છે, પરલક્ષી દેખે છે, એમાં અંધારું છે એમ કે છે, એનાથી બંધાય છે. શું
બંધાય?
એનાથી બંધાય છે. જ્ઞાન ને આવરણ કરે છે. જ્ઞાન આ બાજુ લંબાય છે, જ્ઞાન ને જ્ઞાનાવરણી નું કારણ છે. જ્ઞાન અંતર્મુખ થાય છે, એ જ્ઞાનાવરણી ના અભાવ નું કારણ છે. ચોખ્ખી વાત છે. જ્ઞાન સ્વરૂપ ને સિવે તો જ્ઞાન નો વિકાસ થાય. જ્ઞાન પરદ્રવ્ય ને સિવે તો જ્ઞાન પીડાઈ જાય. વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. આ જ્ઞાન ગુણ નું, જ્ઞાન સ્વભાવ નું વિજ્ઞાન છે. કેવી રીતે જ્ઞાન ઉઘડે, કેવી રીતે જ્ઞાન પીડાય, સ્પષ્ટ વાત છે. એટલે એમને એમનો સમજી પછી અક્રમે ધ્યાન એટલા માટે કરે છે. આત્મામાં એકાગ્રતા કરીએ ને તો આપણો જ્ઞાન નો વિકાસ થાય. ધ્યાન થી જ્ઞાન ખુલે, ઊંધું લે છે. જ્ઞાન થી ધ્યાન થાય, ધ્યાન થી જ્ઞાન ન થાય, પણ જ્ઞાન થી ધ્યાન થાય એમ છે. જ્ઞાન વગર ધ્યાન કરશે કોનો, કરવાનો પ્રશ્ન રહેતો નથી. જ્ઞાન પકડાતું નથી એવું કોને સમજાણું? જ્ઞાન પકડાતું નથી એવું કોને સમજાણું? જ્ઞાન ને સમજાણો કે બીજા કોઈને અજ્ઞાન ને સમજાણો? બોલાને જેવું છે, પોતાના ઘરની બહાર ઉભો રહીને હાથ પાડે પોતાને પોતાને. અનુભવ પ્રકાશમાં દ્રષ્ટાંત દીધો છે કે ચાંપા નામનો ભરવાડ હતો, જરાક પાગલ થઈ ગયો. ઘરની બહાર ચાંપાને ગોતવા નીકળ્યો. ભાઈ ચાંપાનું ઘર, ચાંપો ક્યાં છે? મારે એના ઘરે જ આવું છે. તો ભાઈ આ તારું ઘર, ચાંપાનું ઘર તો આ છે. ઘર બહાર ઉભો રહીને હાથ પાડવા માંડ્યો. ચાંપો ઘરમાં છે? એ ચાંપા ભાઈ એમ કરીને હાથ પાડે છે, પોતાને પોતે પોતાને હાથ પાડે. જ્ઞાન પકડાતું નથી, ક્યાંથી એ વાત આવી? જ્ઞાન જે જ્ઞાન પરને જાણી રહ્યું છે તે જ્ઞાન પોતાની જ વાનગી છે. અનુભવ પ્રકાશમાં થોડુંક નજર બદલીને જોવું પડે એવું છે. શું કે છે કે સગળાય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશન હોવાથી, જ્ઞાનમાં જ જ્ઞાન વેદન થતું હોવાથી એમ લેવું. કેવળ એ જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બીજું સાધન નથી એનું, રાગનું સાધન નથી, મંદ રાગનું સાધન, તીવ્ર રાગનો સવાલ નથી, મંદ રાગ પણ એનું સાધન નથી. હા, વિરુદ્ધ જાતનો ભાવ છે. એ બંધ ભાવ છે. એ બંધ ભાવ અબંધ ભાવને કેવી રીતે સાધે? સીધી સીધી સાધી વાત તો આ છે કે બંધ ભાવ અબંધ ભાવને કેવી રીતે સાધે? અબંધ ભાવ મોક્ષ ભાવ છે, મુક્ત ભાવ છે. પછી એને શરૂઆતમાં સંવર કહે છે, આગળ વધીને નિર્જ રાખે છે. પણ એ બધા મોક્ષ ભાવના જ અંશ છે. સંવર નિજરા પણ મુક્ત ભાવના અંશ છે. જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશન હોવાથી કેવળ એક જ્ઞાનથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ અંદરમાં સીધું લઈ લેવું કે મારા જ્ઞાનમાં જ્ઞાનનું વેદન હોવાથી તે જ્ઞાન વેદન દ્વારા જ મારા જ્ઞાનની એટલે આત્માની મને પ્રાપ્તિ થાય છે. એ પ્રયોગાત્મક પણે લઈ લેવું, શબ્દનો અર્થ મહત્વ નથી. પરિણમનમાં સીધું જોઈ લેવું, કેમકે જ્ઞાન વેદન નવું કરવાનું નથી. જ્ઞાનમાં જ્ઞાન વેદન ચાલી રહ્યું છે એને પકડવાનું છે, એને ગ્રહણ કરવાનું છે. એટલે ગ્રહણ કર, આ જ્ઞાન પદને ગ્રહણ કર એમ ગાથામાં આવ્યું. ગિણદી મૂળ શબ્દ વાપરો છે, તમ ગિણ, તો એને ગ્રહણ કર, આદેશ છે. શ્રી ગુરુ નો આદેશ કર, તું ગ્રહણ કર એમ કે છે. તારા જ્ઞાન વેદન ને અનાદિથી ચૂકી ગયો છો. ગુરુદેવ કહે છે કે એને તું ગ્રહણ કર, ચૂકી ગયો છો તો એને છે તારામાં ને તારામાં, વિદ્યમાન છે, મોજૂદ છે, પ્રગટ છે, નિરંતર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે. એને ગ્રહણ કરતો, બીજું ગ્રહણ કરે છે, આ ચાલે છે તો બીજું ગ્રહણ કરે છે. એ ભગવાનની ઉપેક્ષા છે ને અનાદર છે, એ ભગવાનની ઉપેક્ષા છે ને અનાદર છે. જીન મંદિરમાં તો સામાન્ય પણ વિવેક ચૂકીને કાંઈ ન થાય. એ જીન મંદિર છે ને, અહીંયા જીન સ્વરૂપ આત્મા છે, અહીંયા જીન મંદિર નથી. ત્યાં અનાદર ન થાય તો અહીંયા અનાદર કેમ થાય? આ તો નિજ સ્વરૂપ છે. એને ચૂકી જાય છે, અનાદર છે, એ અવગણના છે, અપમાન છે, અને એનો દંડ ભોગવા વગર છૂટકો નથી. એવું છે, અનાદર છે. એ તો એમાં તો ઘણો અનાદર આવે છે. સ્વાધ્યાયમાં બેઠા બેઠા ઉપયોગ બીજે જાય, એમાં તો શાસ્ત્રજીનો અનાદર આવે છે, શાસ્ત્ર કરતા એવા આચાર્ય મહારાજનો પણ અનાદર આવે છે, અને પોતાના આત્માનો પણ અનાદર આવે છે. અંતરબાય બે દેવગુરુ શાસ્ત્રનો અનાદર આવે છે, અને પોતાના આત્માનો પણ અનાદર આવે છે. ઉપયોગ બીજે જાય છે એનો કે બીજે મહત્વ આપ્યું છે, અધિકાય પાસે છે પોતાના આત્મકલ્યાણના પ્રસંગ વખતે પણ. ઉપયોગ એક એ પ્રસંગને છોડીને બીજે જાય છે તો એ અધિકતા એવા વગર જાય છે, ત્યાંની અધિકતા આવે છે એટલે ઉપયોગ ચાલ્યો જાય છે. એનું મૂલ્યાંકન હજી મટ્યું નથી. વિકલ્પો ક્રમમાં આવવાના છે એમ જ્ઞાતા રહીને જાણ્યું કે વિકલ્પ નો કરતા રહીને જાણ્યું? વિકલ્પ નો કરતા થાશ તો પછી ક્રમ ક્યાં રહ્યો? અને જ્ઞાતા થાય તો કઈ વાંધો નથી, તો તારા વિકલ્પ નો અમને કોઈ વાંધો નથી, તો તને વાંધો નહીં આવે ને અમને વાંધો નથી. પણ કરતા થઈને એમ કે આવવાના છે આવવાના છે, એ વાત બરાબર નથી. તો એ તો ઓલા જેવી વાત છે. તો કોઈ માણસ પાસેથી રકમ ઉછીની લીધી પછી દેવાના નથી એટલે કે ભાઈ ક્રમમાં તારા પૈસા તને આવવાના નથી, ઠીક? હે, પોતાને દેવાની ઈચ્છા નથી એટલે હું કે ભાઈ મને ઈચ્છા નથી થતી, એનો અર્થ કે તને આ પૈસા આવવાનો ક્રમ નથી, ઠીક? એ ન્યાયવાળી વાત છે. હે, પોતાની દાદત બગડી છે એ કહેતો નથી, તારા તારા એના ક્રમ ની વાત કરે. એ બધા ન્યાય ને ઊંધા પકડ્યા છે, ન્યાય ને ઊંધા પકડ્યા છે. એ શાસ્ત્ર શસ્ત્ર થઈ જાય છે ત્યાં પછી. શાસ્ત્ર શાસ્ત્ર નથી રહેતું પણ આત્મઘાતી થાય છે. શું લીધું? અહીંયા અંદર થી લેવું, જ્ઞાનમાં જ જ્ઞાન નું પ્રકાશન હોવાથી અંદર આ જ્ઞાનમાં જ જ્ઞાન વેદન પરિણમતું એવું, ચાલતું એવું, વર્તમાન વિદ્યમાન એવું જ્ઞાન, એમાં જ જ્ઞાનનું વેદન ચાલતું હોવાથી જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ છે. પ્રગટપણે એ જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ છે. બસ આટલો જ આરાધનાનો વિષય છે. માટે જ્ઞાનની જ્ઞાન શૂન્ય ઘણાય જીવો એ પ્રકારના જ્ઞાનને ગ્રહણ કર્યા વિનાના ઘણાય જીવો અથવા જેટલા હોય તે બધાય જીવો પુષ્કળ પ્રકારના કર્મ કરવાથી પણ આ જ્ઞાન પદને પામતા નથી. એ ગમે તે કરીને તૂટીને મરી જાય, એને કાંઈ આત્મલાભ થાય નહીં, આત્મકલ્યાણ થાય નહીં, મોક્ષને મોક્ષનું કારણ કાંઈ થાય નહીં. અનંતકાળ એમ ગયો છે ભ્રાંતિમાં કે મોક્ષને ઈચ્છે છે પણ મોક્ષને આત્મકલ્યાણને ઈચ્છે છે પણ આત્મકલ્યાણને પામતા નથી. કારણ કે સ્વચ્છંદે પોતાની મનમાંની પ્રવૃત્તિ કરે છે. ઠીક પડે ત્યારે ગમે એ શાસ્ત્ર વાંચે, ઠીક પડે ત્યારે વ્રત નિયમ લઈ લે, એમ કાંઈ ચાલે નહીં. અને આ પદને નહીં પામતા થકા તેવો કર્મથી મુક્ત થતા નથી. અને આ પદને નહીં પામતા થકા એટલે આત્મપદનો અનુભવ નહીં થવાથી, આત્મ આશ્રય નહીં થવાથી અથવા આત્માનુભવ નહીં થવાથી તેઓ કર્મથી મુક્ત થતા નથી, ક્યારેય પણ એ કર્મથી મુક્ત થતા નથી. અનંત કાળ કર્યા કરે આ બધું મુક્ત થાય નહીં. માટે કર્મથી મુક્ત થવા ઈચ્છનારે ઘણા એવા બફો મારે છે, કાંઈ નહીં આપણે શુભાવ કરે જાઓ ને, તો શુભાવ કરે જઈશું. બધી વખતે શુભાવ જ કરવા, એ નહીં રહીએ તને, એ શુભાવ રહેવાના નથી. અશુભ આવ્યા વિના રહેશે નહીં. અને 2000 સાગરથી વધારે ત્રસનો પર્યાય છે નહીં, નિગુદમાં ગયા વગર રહીશ નહીં. આમ છે, પરિણામ પોતે ડિટોરિયટ થઈ જાય છે. પરિણામ પડતા 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 પડવા જ માંડે છે, પછી એના પોતાના કંટ્રોલમાં રહેતા નથી. માટે કર્મથી મુક્ત થવા ઈચ્છનારે મોક્ષાર્થીએ, જયચંદજી મોક્ષાર્થી શબ્દ આપ્યો છે એના માટે. કર્મથી મુક્ત થવા ઈચ્છે છે એટલે ખરેખર મુક્ત થવા ઈચ્છે છે એમ લેવું. શું ખરેખર મુક્ત થવા ઈચ્છે છે એટલે અંતરના ઊંડાણમાંથી એ વાત છે. જેની ઉપર ઉપરથી તો બધા કહે છે કે અમારે મોક્ષ જ જોઈએ છે ને અમે શું કરવા બીજું માગીએ, એમ નથી. ખરેખર કર્મથી મુક્ત થવા ઈચ્છનારે કેવળ એક જ્ઞાનના અવલંબનથી નિયત જેવું આ એક પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે. જો કર્મથી મુક્ત થવું હોય તો પછી બંધને શું કરવા છે હવે, અને બંધા એવા પરિણામ કરે શું કરવા? સ્પષ્ટ વાત તો એ છે, છૂટવું છે તો પછી બંધાય છે શું કરવા? ક્યાં તો એને ખબર પડતી નથી કે હું બંધાઉં છું, અને એમ જ બફમમાં ચાલ્યું છે. શું માટે કર્મથી મુક્ત થવા ઈચ્છનારે કેવળ એક જ્ઞાનના આલંબનથી, જુઓ આ મુક્ત ભાવ છે, કેવળ એક જ્ઞાનનું આલંબન લેવું એ જ મુક્ત ભાવ છે. એક જ્ઞાનને છોડીને બીજું આલંબન લેવું તે બંધ ભાવ છે. જ્ઞાન છે તે આત્મભાવ છે એમ લઈ લેવું, જ્ઞાન છે તે આત્મભાવ છે, બાકી બધા અન્ય ભાવ છે. અંદરમાં એની પરખ આવવી જોઈએ કે આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે. આ બે અંદરથી જુદા પડ્યા વિના સીધું જ્ઞાનનું આલંબન આવે નહીં, કેમ કે એકમેક થઈ રહ્યું છે, જ્ઞાન તો એકત્વ પામી રહ્યું છે. માટે મોક્ષાર્થી જ્ઞાનના આલંબનથી નિયત જેવું આ એક પદ, નિયત એટલે ત્રણેય કાળે ચોક્કસ ફિક્સ થયેલું ફેરફાર વગરનું, એને નિયત કહેવામાં આવે છે, એવું આ એક પદ તે પ્રાપ્ત કરવા યોગ્ય છે. તેનો જ અનુભવ કરવા યોગ્ય છે, બીજા કોઈ પદનો અનુભવ કરવા યોગ્ય નથી. એ તો 206માં કહેશે કે એટલું જ અનુભવનીય છે, એટલું જ સત્ય એટલે ખરેખર અનુભવનીય છે, અનુભવ કરવા યોગ્ય. આ સિવાય જ્ઞાન સિવાય બીજું પદ છે જ નહીં. ભાવાર્થ, જ્ઞાનથી જ મોક્ષ થાય છે અને કર્મથી નહીં, બહુ ચોખ્ખી વાત છે. મોક્ષ શેનાથી થાય? જ્ઞાનથી થાય, એમાં ભૂલો ન પડે એવી વાત છે. શું કર્મ ભાવ છે તે જ્ઞાનને છોડીને અન્ય ભાવ છે, એનાથી મોક્ષ નહીં થાય. શું કર્મથી, કર્મભાવથી, ભાવ કર્મથી, કર્મભાવ કહો કે ભાવ કર્મથી દ્રવ્ય કર્મ બંધાશે, અને ભાવ કર્મ પોતે ભાવ પ્રતિબંધ સ્વરૂપ છે. ભાવ કર્મ પોતે ભાવ પ્રતિબંધ સ્વરૂપ છે, એમાં આત્મા રોકાઈ ગયો છે, રાગમાં આત્મા રોકાઈ ગયો છે. પછી સ્થૂળ રાગ હોય, સૂક્ષ્મ રાગ હોય, પણ એમાં આત્મા રોકાઈ ગયો છે. જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહીં. માટે મોક્ષાર્થી જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે. માટે મોક્ષાર્થી જ્ઞાનનો જ અનુભવ કરવો, જ્ઞાનનું જ લક્ષ્ય કરવું, જ્ઞાનમાં જ એકાગ્ર થવું એમ ઉપદેશ છે. ચોખ્ખે ચોખ્ખો અને કાંઈ આડું અવળું એમાં આટી ઘૂંટી વગર, કોઈ ગોળ ગોળ વાત નથી, કોઈ ઇનડાયરેક્ટ વાત નથી, સીધી જ જ્ઞાન જ્ઞાનને વેદે, આટલો ધર્મ છે. જ્ઞાન જ્ઞાનને વેદે એટલો ધર્મ છે, એટલો આત્મા છે, એટલું જ કલ્યાણ છે. બસ એ લેશે 206માં ઘૂંટી ઘૂંટી જ ઘૂંટાયું છે 206માં. શું જુદી જુદી ભૂમિકામાં લેવું હોય તો જુદી જુદી ભૂમિકામાં પણ લેવું, કે પહેલા લક્ષ થાય તો ધ્યાન થાય. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, પદમ ઇદમ નનુ કર્મ દુરાસદમ સહજ બોધ કલા સુલભમ કિલ તત ઇદમ નિજ બોધ કલા બલાત કલયતું યતતામ સતતમ જગત. આખા જગતને આમંત્રણ આપ્યું છે આ પ્રકારનો અભ્યાસ કરવો, કલયતું એટલે આ પ્રકારનો અભ્યાસ કરવાનું આમંત્રણ આપ્યું છે. એ જગતના સર્વજીવો શું બધા જીવો કોઈને બાદ નથી રાખ્યા, ભવ્ય અભવ્યનો પણ ભેદ પાડ્યો નથી, તેમ મિત્ર શત્રુનો પણ ભેદ પાડ્યો નથી, બધા જીવો સુખી થાવ ને એમ કે છે. આ પ્રકારના અભ્યાસથી બધા સુખને પામો, કોઈ દુઃખી ન થાવ એમ કે છે. આ જ્ઞાન સ્વરૂપ કર્મથી ખરેખર દુરાસદ છે. આ જે જ્ઞાન સ્વરૂપ છે એ કર્મથી એટલે કર્મ કરવાથી એમ લેવું, કર્મથી નો અર્થ શું કે કર્મ વડે, કર્મ કરવા વડે ખરેખર અપ્રાપ્ય છે, એ પ્રાપ્ત ન કરી શકાય એવું છે. ગમે તે કર્મ કરે, ગમે તેવા પ્રકારના ભાવ કર્મ કરે, ગમે તેવા પ્રકારના શુભ કાર્યો કરે, જગતમાં એને સત્કર્મ કહે છે, શુભ કાર્યને સારા કાર્યો કરવા, સત્કાર્યો કરવા, પાપ ન કરવા. કેમ કે ત્રીજી વાત જાણતા નથી, જગતમાં બે વાત જાણે છે, પાપ ન કરવાને પુણ્ય કરવું બસ, ત્રીજી વાત જે છે મોક્ષની એ કોઈ જાણતા નથી. જેનું કેટલા જાણે છે એ વિચારવા જેવું છે. નામધારી જૈન છે, બારદાન ઉપર નામ લખ્યું છે હાકરનું, અંદર શું ભર્યું છે ગુરુદેવ કહેતા, હાકરના કોથળામાં ઉપર લખ્યું હોય કે સાકર, અંદર ભર્યું હોય અરિયા, તો એમ નામ છે જૈન, એક જૈનના લક્ષણ નથી. ઠીક વાત છે, કેમ કે આમ નામ કરતા તો જીવનની સંધ્યા આવી ગઈ, હે ચાહે ઠોટાવ્યા એને તો પછી એવું કઈ આનું કઈ આગળથી તો કઈ ખબર પડે એવું નથી કોઈને. શું ઉપર સીલિંગ છે, માથું ભટકાયું છે, ઉપર કઈ પછી જગ્યા નથી. આપણી ચિંતા કરવાની રહી ને, હે સંપ્રદાયના જૈનોની ચિંતા ક્યાં કરવાની રહી, આપણી ચિંતા કરવાની રહી, એની ચિંતા કરવામાં આપણને કઈ લાભ નથી, ઉલટાનું નુકસાન છે. શું કહે છે તો પછી સહેલું કેવી રીતે છે, સરળ કેવી રીતે છે, સુગમ કે સહજ જ્ઞાન ની કળા વડે ખરેખર સુલભ છે. અંદર માં જ્ઞાન જ્ઞાન ને વેદે એ જ્ઞાન ની કળા છે, અથવા જ્ઞાન સ્વયં ને વેદે, જ્ઞાન પોતાને વેદે તે જ્ઞાન ની કળા છે. એ જ્ઞાન કળા વડે સહજ જ અવલંબન આવે છે, જ્ઞાન જ્ઞાન ને વેદે ત્યાં ત્રિકાળી નું અવલંબન આવે છે. શું આખું જે જ્ઞાન ઘન છે, જ્ઞાન નું દળ છે, એનું અવલંબન આવી જાય છે. આમથી દ્રષ્ટિથી લઈ તો દ્રષ્ટિ આયા જ્યાં સ્વરૂપનું અવલંબન લે છે તે જ્ઞાન વેદન નો આવિર્ભાવ થાય છે. દ્રષ્ટિથી લે દાદા, સહજ જ્ઞાન ની કળા વડે ખરેખર સુલભ છે, માટે નિજ જ્ઞાન ની કળાના બળથી અહીંયા દ્રષ્ટિ નથી લેતા, એનું કારણ છે સમયસારમાં. અહીંયા સામે દૃષ્ટિવાન જીવ નથી લીધો, મુમુક્ષુ જીવ લીધો છે. કેવો? મોક્ષાર્થીની વાત ચાલે છે, જે ખરેખર મોક્ષનું ધ્યેય બાંધીને સામે બેઠો છે, સમયસાર સાંભળવા મોક્ષાર્થી થઈને બેઠો છે. સંસારાર્થી તો અનાદિનો છે, એવોને એવો રહીને સાંભળવા બેઠા છે, નહીં પત્તો લાગે. ત્યારે સમયસર માંથી પત્તો લાગશે નહીં, મોક્ષાર્થી થઈને સાંભળશે તો એને માર્ગ મળી જશે. સામે મોક્ષાર્થી લીધો, મોક્ષાર્થી ને મુમુક્ષુ ને હજી દ્રષ્ટિ પ્રગટ નથી થઈ, એને જ્ઞાન જ સાધન છે. દ્રષ્ટિ પ્રગટ થયા પછી દ્રષ્ટિબળ આવે છે જ્ઞાનીને, અને જેટલું દ્રષ્ટિબળ છે એટલું જોરથી પુરુષાર્થ ચાલે છે અને મોક્ષ માર્ગમાં આગળ વધતો જાય છે. પછી એને જ્ઞાન સાથે વિશેષ પ્રકારે કોઈ સંબંધ નથી, એને શ્રદ્ધાનું બળથી જ આગળ વધે છે, શ્રદ્ધાના બળે જ આગળ વધે છે. જેમ જેમ શ્રદ્ધાનો પૂટ લાગે છે મોક્ષ માર્ગમાં તો એમ છે, જેમ જેમ શ્રદ્ધાનો પૂટ લાગે છે નાનાદી અનંત ગુણો ખીલવા માંડે છે. એ મૂળમાં સિંચન છે શ્રદ્ધા વડે. શ્રદ્ધા ઊંધી પડી છે એ પેલા જ્ઞાનથી લેવરેલ છે, જ્ઞાનથી લેવાનું કારણ એ છે. સહજ જ્ઞાન ની કળા વડે ખરેખર સુલભ છે, બહુ સહેલું છે એમ કે છે. કેમ કે કોઈ અન્ય સાધન ની એમાં પરાધીનતા નથી. ફલાણું સાધન આવે, એકાંત મળે તો જ્ઞાન જ્ઞાન ને વેદે, એવું કઈ નથી. તબિયત સારી હોય તો જ્ઞાન જ્ઞાન ને વેદે, એવું પણ કઈ નથી. બધી પ્રકારની અનુકૂળતાઓ હોય તો વાંધો ન આવે એમ પણ નથી. શરીર સુખાકારી વજ્ર જેવું હોય તો કામ થાય એવું નથી. જીન મંદિર જઈએ તો થાય એવું નથી. મહાવિદ્યમાં જઈએ તો થાય એમ પણ નથી. કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચૌદ બ્રહ્માંડમાં કોઈ ક્ષેત્ર નો વાંધો નથી. લ્યો નીચે સાતમી નારખી નો પાટડો હોય કે ઉપર ઠેઠ છેલ્લું નવમી ગ્રેવક હોય, ક્યાંય વાંધો નથી. ગમે તે જગ્યાએ કોઈ જગ્યાએ એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નો પ્રતિબંધ નથી. જેને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નો પ્રતિબંધ નથી એને પછી વાંધો નાક પાડવો કે મને આમ નથી માટે આમ થતું નથી, આમ નથી માટે એક આટલું કામ થઈ જાય ને, એક આટલી ઉપાધિ એક આટલું મટી જાય ને પછી વાંધો નહીં, આટલું કામ પતી જાય ને પછી હું મારું બરાબર કામ કરીશ, કોઈ દે નથી કરવાનો એ. કેમ કે દાન જ સિદ્ધિ નથી. પછી 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 એ બતાવે છે કે એને દાન જ સિદ્ધિ નથી. તારા સિદ્ધ સ્વરૂપ ના દર્શન થી સાક્ષાત પ્રાપ્તિ થી જગત માં બીજું કયું કારણ અને બીજું કઈ વસ્તુ અધિક છે બતાવતો ખરો એમ કે છે. કોઈ વસ્તુ છે અધિક? કોઈ અધિક છે ને, છતાં ભવ દુઃખ ને વાલું કર્યું છે. શેનું કર્યું છે? ભવ દુઃખ ને વાલું કર્યું છે. મૂળ માર્ગ તો એના માટે છે કે જેને ન હોય વાલું અંતરમાં ભવ દુઃખ. અંદરમાં જેને ભવ દુઃખ વાલું ન હોય તો અંદરમાં ભવ દુઃખ વાલું છે અને બહાર માંથી મોક્ષ જોઈએ છે. એ વાતને મેળ ખાઈ એવો અંદરથી સંસાર જોઈએ છે એનો અર્થ શું છે? શું છે જે અંદરથી સંસાર જોઈએ છે એ અનાદિનું એમને રાખવું છે, અને બાર માં ઉપર છેલ્લું કે મારે મોક્ષ જોઈએ છે, મારે ફલાણો જોઈએ છે, મારે આ જોઈએ છે, આ જોઈએ છે. કેવી વાત સાચી? હા, કપટ ભાવ છે. નારાયણગંજી ગાયું છે, જે ભગવાન ની પૂજા કરે છે, ઋષભદેવ ભગવાન નું સ્તવન લીધું છે ને, ઋષભદેવ જીનેશ્વર પ્રીતમો મહારો, કપટ તો ભગવાન ને ઈચ્છે છો કે પછી અંદર કઈક તારે સંસાર નો લાભ પણ જોઈએ છે? આ પૂજા કરીને કપટ લઈને બેઠો છો? નિષ્કપટ ભાવે પૂજા કરતો નથી પણ કપટ લઈને બેઠો છો એમ લીધું છે. જો એક આત્મ કલ્યાણ ને લક્ષ્યમાં રાખીને કઈ નથી કરતો તો અંદર માં કપટ છે એમ છે. નહીતર સાવ સહેલું છે, જ્ઞાનની કળા છે એ સાવ સહેલી છે કે પોતામાં જ્ઞાનમાં રહેલું જે જ્ઞાન વિદન એને ગ્રહણ કરવું એટલું જ છે. એ એટલા માટે કે બીજું ગ્રહણ કરતો તો એટલા માટે એ છોડાવીને આને ગ્રહણ કરવાની વાત છે, આથી કાંઈ નથી. માટે નિજ જ્ઞાનની કળાના બળથી એવા સ્વસંવેદનના બળથી એમ કે છે આ પદને અભ્યાસમાં ને જગત સતત પ્રયત્ન કરો, જ્ઞાન બળથી પુરુષાર્થ કરો અને વારંવાર આ પદનો અભ્યાસ કરો. અભ્યાસ કરો એટલે અનુભવ કરવાનો પ્રયત્ન કરો. એ પ્રેક્ટિસ છે, અભ્યાસ હોય એટલે અહીંયા પ્રેક્ટિસ વાત લેવી છે. વિચાર વિકલ્પ મનન ચિંતન એમ નહીં, એનો પુરુષાર્થ રૂપ પ્રયોગ છે એ વારંવાર થાય તો એને પ્રેક્ટિસ અથવા અભ્યાસ કહેવામાં આવે છે. અભ્યાસ કરવાનો આચાર્ય દેવે ઉપદેશ કર્યો તો આ રેચંદ ચોખ્ખું કર્યું, આચાર્ય મહારાજ ના અભિપ્રાય ને ચોખ્ખું કર્યું. નહીતર કોઈ એમ કે હવે બીજું કર્મ પણ કરતા જઈએ, સ્વભાવ કરતા 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 આ પણ પ્રેક્ટિસ કરતા જઈએ, છોડાવીને વાત છે. અભિપ્રાય શું છે એની અંદર? તું મુમુક્ષુ જીવ છો, તારો સમય અને શક્તિ એક જ કામમાં અત્યારે લગાડી દે. અત્યારે તારી શક્તિ બીજે વેચાઈ જાય એટલું તને નુકસાન છે, એમ સમજી લેજે. પછી એ બાજુ જતા જેટલો રાગ રહી જશે એમાં ગૌણ પણે જે સ્વભાવ થશે એને તું જોવાય નહીં ઉભો રહી, કે કેવો થયો ને ક્યારે થયો ને કેટલો થયો એને જોવા નહીં ઉભો રહે, કેમ કે દ્રષ્ટિ ફરી ગઈ હવે, એના ઉપર દ્રષ્ટિ ન રહી હવે. એ થતો થતો એના સકાળે ભલે થતો, એનું કઈ મારે કામ છે. લબ્ધિ તો વળી પૂતગળ છે, હા લબ્ધિ છે એ તો સાવ પૂતગળ છે. શું કહે છે? સર્વ કર્મને છોડાવીને, એમ વાત છે, બધા કર્મને છોડાવીને એટલે કર્મકાંડ થી અળગો થઈને, એમ કે છે શું? આચાર્ય દેવે ઉપદેશ કર્યો છે, બહુ માર્મિક વાત છે. જે માણસ જે સ્વભાવ નો રૂપી કર્મ કાંડ કરે છે જ્ઞાન થી આપેલા, એમાં કઈક ને કઈક એનો આગ્રહ હોય છે. આગ્રહ છે એક પ્રકારનો, ત્યાં દુરાગ્રહ છે, એના ઉપર એનું વજન છે. આ તો આટલું તો આ તો કરવું જ જોઈએ, એ કર્યા પછી બીજી જગ્યા રહી તો એને કરવું છે, નહીતર આગળનું બીજું કઈ કરવું નથી. એ કેમ છોડતો એને? એક વાર બધું ગૌણ કરીને જ્ઞાન કળાના બળ વડે જ્ઞાન નો જ અભ્યાસ કરવાનો આચાર્ય દેવે ઉપદેશ કર્યો, એમના માર્ગે ચાલવું છે ને, શ્રી ગુરુ ના માર્ગે ચાલવાની આ વાત છે. એને એમ લાગે હું શુભ ભાવ છોડી દઈશ તો પછી કઈક મારે અશુભ ભાવ થઈ જશે તો પોતે શ્રી ગુરુ ને માથે ધાર્યા છે કે નથી ધાર્યા, માથે રાખ્યા હોય તો વાંધો આવવાનો નથી. કેમ કે એ તો શુભ છોડીને અશુભ કોને થાય છે? સ્વચ્છંદી જીવને થાય છે. સ્વચ્છંદ કોને થાય છે? જેને માથે ગુરુ નથી એને સ્વચ્છંદ થાય છે. માથે ગુરુ એને વાંધો નથી, એ ગુરુની લગામ અને એક પોતાની લગામ. સર્વ કર્મને છોડાવીને જ્ઞાન કળાના બળ વડે જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્ય દેવનો ઉપદેશ છે. તારા સ્વસંવેદનને આવિર્ભાવ કરવાના પ્રયત્નમાં લાગી જા. આ તારા માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કાર્ય છે. વર્તમાન ભૂમિકાનું તારું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કાર્ય છે, એનાથી તારું આત્મકલ્યાણ છે. શું ભાવમાં થોડાક ભૂતગળ બંધાણા બંધાણા સામું જોવા જેવું પછી ઉકળો છે, ઉકળો એ બધો આવી ગયો સમયસર માં 50-55 ગાથા, 29 બોલ નો ઉકડો લઈને આવ્યા હતા ને નાનભાઈ આગળ નું લઈને આવ્યા હતા મહાવીર્ય માંથી. જયારે એવું પડતું હતું 29 બોલ નો શું છે કે આચાર્ય 29 બોલ નો ઉકડો ના સ્થાન છે ને એમ છોડ, અત્યારે તારા કામ ની ચીજ નથી. અનુભૂતિ માં એક વાર તું સંયમ જે શુદ્ધોપયોગ માં સમાય જાય છે એવા શુદ્ધોપયોગ ને જ્ઞાની પણ નમસ્કાર કરે છે. આશ્રમજી લીધું છે કે નહીં? એવા શુદ્ધોપયોગ ને નમસ્કાર કરો છો એવા બધું સમય જાય છે. એ શુદ્ધોપયોગ કરવાની વાત છે. જ્ઞાન ના અભ્યાસ થી શુદ્ધોપયોગ થાય છે અને એ આચાર્યદેવ નો ઉપદેશ છે. જ્ઞાન ની કળા કહેવાથી એમ સૂચન થાય છે, એવા સૂચના છે. જ્ઞાન ની કળા, કળા શબ્દ છે એને અવતરણ ચિહ્ન માં લીધું છે. શું કળા એટલે? શું એક જાતની આવડત છે, એક જાતને એક વિશિષ્ટ પ્રકાર ને આવડત છે. આનાથી ચિત્રકળા કહેતા, સંગીત કળા, ચિત્રકળા, પછી બાળ કળા, આ શિલ્પ કળા ઘડે છે ને, કુમાર ઘડે છે, એ પણ એક કળા છે. એક જ સરખા આકાર ના થાય. જો ક્યાં ફૂટ પટેલ ની મેં તો નથી, માટીનો પિંડલો ઉપાડે અંદર થી પિંડલા માંથી માટી થોડી કાઢે અને ગળા કે સકોરા બનાવે તો બધા એક જ સરખા થાય. આમાં એમ કરતો જરાક વધારે કાઢી નાખે, જે થોડું વધારે વધારે હોય તો એટલું કાઢી નાખે અને ખેતર ખબર પડે કે માટું વધારે છે. એક સરખા થાય બધા, એના બીબા વગર ઘરે લાગેલા માણસ જરા બીબા બનાવવા પડે. કેમ કે કળા છે અને આવડત છે. એક જાતને એ બધી દુનિયાની મોતર કળા, એ બધી દુનિયાદારી ની આવડત છે અને એ ભવભ્રમણ ના નિમિત્તભૂત છે, ભવભ્રમણ ના કારણભૂત છે. આ જ્ઞાન કળા મોક્ષ ના કારણભૂત છે. આ કળા શીખી લે એક વાર એમ કે છે. જ્ઞાન ની કળા કહેવાથી એમ સૂચન થાય છે કે જ્યાં સુધી પૂર્ણ કળા એટલે પૂર્ણ કેવલ જ્ઞાન પ્રગટ ન થાય. કળા એટલે ખીલવું, અહીંયા લીધું જ્ઞાન ની તે કળા ના આલંબન વડે. અહીંયા પછી કળા એટલે જ્ઞાન, જ્ઞાન ને વેદવું. જ્ઞાન ની તે કળા ના આલંબન વડે જ્ઞાન નો અભ્યાસ કરવાથી કેવળ જ્ઞાન અર્થાત પૂર્ણ કળા પ્રત્યે છે. ત્રણસો 86 ગાથા પછી છે. મારી પ્રત માં પાનું છે 536. જ્ઞાનસ્ય સંચેતના એવ નિત્યમ પ્રકાશતે જ્ઞાનમ અતિવ શુદ્ધમ. પહેલા બે ચરણમાં એ વાત લઈ લીધી છે. જ્ઞાનસ્ય સંચેતના એવ, જ્ઞાનની ચેતનાથી, નિરંતર જ્ઞાનની સંચેતનાથી. સંચેતન કરવું એટલે અનુભવન કરવું સારી રીતે, સમ્યક પ્રકારે. ચેતવું એટલે અનુભવવું, સાવધાન થઈને, અંતરમાં સાવધાન થઈને. જ્ઞાનસ્ય સંચેતના એવ ત્રીજી વિભક્તિ, ચેતનાથી જે સાધક છે ज्ञान अत्यंत शुद्ध प्रकाश है, प्रकाशते ज्ञानम अतीव शुद्धम। अतीव शुद्धम एटले पूर्ण शुद्ध, एटले केवल ज्ञान। केवल ज्ञान केम प्रत्यय? ज्ञान ની સંચેતના થી, જ્ઞાન ના વેદન થી કેવળ જ્ઞાન પ્રગટે। જ્ઞાન કેટલું ઉઘડી જાય કે પૂરેપૂરું ઉઘડી જાય? કેવી રીતે ઉઘડે? જ્ઞાન ના સંચેતન થી, જ્ઞાન ના વેદન થી, જ્ઞાન ના અનુભવન થી। આ એક જ એનું વિજ્ઞાન છે, આ એનો એક વૈજ્ઞાનિક ઉપાય છે। ત્રણેય કાળમાં એક જ મોક્ષ પંથ છે, એક જ પરમાર્થનો પંથ છે, બીજો કોઈ નથી। બાકી બધી વાત એમ કરવા માટે છે। બાકી શાસ્ત્રમાં બાર અંગ સુધીની, અથવા અગિયાર અંગ સુધીની, અગિયાર અંગ ને ચૌદ પૂર્વ, એ બધી વાત આ એક કહેવા માટે છે। જેટલું કીધું હોય આ કરવા માટે છે, કેમ કે માર્ગ બીજો નથી। બાર અંગમાં અનુભૂતિ કરવાનું વિધાન છે, એ સિવાય બીજું કહેવા માંગતા નથી। બાર અંગનું જ્ઞાન એ કોઈ અપૂર્વ લબ્ધિ નથી, એ ઉગાડવા જો પરલક્ષી ઉગાડનો નિષેધ કર્યો એમણે। હવે સમય દ્રષ્ટિ ને તો કે નહીં, અપૂર્વ લબ્ધિ નથી, ઉગાડ જ્ઞાન છે। અંદરમાં અનુભૂતિ છે તે અપૂર્વ લબ્ધિ છે એમ કેમ છે? એટલે અનુભૂતિનું મહત્વ છે, ઉગાડનું મહત્વ નથી, પણ અનુભૂતિનું મહત્વ છે। નહીતર તો શું કરે કે અગિયાર અંગ ધારી ભવ્ય હોય છે, અને અગિયાર અંગ નવ પૂર્વ ધારી મિથ્યા દ્રષ્ટિ ભવ્ય હોય છે, તો પછી એને તો થોડું કોઈ બાકી રહ્યું તો એ નજીક આવી ગયો કે ન આવી ગયો કે નહીં, એ ઉગાડની વાત જુદી છે, અનુભૂતિની વાત તદ્દન જુદી છે। અનુભવ કરે તેમ તેમ તપે, એ સુવર્ણમાં તપે એટલે અનુભવ કરે તેમ તેમ તપે, ઓલું તપ નહી, ઉપવાસ કરે તપે એમ નહી। જ્ઞાનસ્ય સંચેતના એવ જ્ઞાનમ અતિવ શુદ્ધમ પ્રકાશતે, તે જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળ જ્ઞાન અર્થાત પૂર્ણ કળા પ્રગટે છે। કેવળ જ્ઞાન પ્રગટાવવાનું પણ આ જ કારણ છે, કેવળ જ્ઞાન પ્રગટવાનું બીજું કોઈ કારણ નથી। હા, સંપૂર્ણ કળા છે, એમાં સંપૂર્ણ કળા લીધી, સંપૂર્ણ કળા ગયો કે સંપૂર્ણ કેવળ જ્ઞાન કહેવાય? ધ્યાનના માધ્યમથી એમ કહે કે જેમ જેમ એકાગ્રતા વધે તેમ કેવળ જ્ઞાન પ્રગટ થાય, એ ચારિત્ર ગુણની પ્રધાનતાથી માર્ગને કહ્યો। જ્ઞાનના માધ્યમથી એમ કહે કે જેમ જેમ સ્વસંવેદનની વૃદ્ધિ થાય તેમ તેમ એ કેવળ જ્ઞાનની સમીપ જાય છે, એટલા માટે ચોથા ગુણ સ્થાને સ્વસંવેદન છે, એનાથી પાંચમામાં સ્વસંવેદનના અંશો વૃદ્ધિગત થાય છે, છઠ્ઠા સાતમામાં તો મુનિરાજને અંતર મુહૂર્તમાં શુદ્ધ ઉપયોગ આવે છે, એટલું સ્વસંવેદન વર્ધમાન થઈ ગયું છે। અને ઉપરના ગુણસ્થાનોમાં તો એટલા સ્વસંવેદનના જ ગુણસ્થાનો છે, ઉત્તરોત્તર વધતું સ્વસંવેદન લીધું છે, અને એનાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। એ જ્ઞાનની પ્રધાનતાથી લીધું, ચારિત્રની પ્રધાનતાથી લીધું, કથનમાં હોય છે બધું સાથે। જ્ઞાનમાં સ્વસંવેદન વધે ત્યારે એકાગ્રતા ઘટે કે ઓછી હોય એમ બને, અને સાથે સાથે ચારિત્ર ગુણનો વિકાસ થતો જાય છે। શ્રદ્ધા તો પહેલેથી પૂરી થઈ ગઈ છે, એમાં વધવા ઘટવાનું કાંઈ છે નહીં, એમાં તો શુદ્ધ ઉપયોગ હોય, અશુદ્ધ ઉપયોગ હોય, અશુદ્ધ ઉપયોગમાં અશુભ ઉપયોગ હોય તો પણ શ્રદ્ધા વિચલિત થતી નથી। એટલે વિતરાગતા એ ચારિત્ર પ્રધાનતાથી વાત છે, વિતરાગતા જે કહીએ, ધ્યાન કહો, વિતરાગતા કહો, એ ચારિત્ર પ્રધાનતાથી વાત છે, અને સ્વસંવેદન છે એ જ્ઞાન પ્રધાનતાથી વાત છે, હોય છે સાથે સાથે જ તે। વિતરાગતા વધે અને સ્વસંવેદન ઘટે એમ પણ ન બને, સ્વસંવેદન વધે એટલે વિતરાગતા વધે, વધે ને વધે જ। અહીંયા જ્ઞાનથી લેવાનું કારણ એ છે કે જ્ઞાન સાધન છે, માટે જ્ઞાન સાધન છે એટલા માટે, પછી એકાગ્રતા પણ સાધન છે, પણ કેમ કે સાથે સાથે હોય છે માટે જ્ઞાનથી સમજાવવું સહેલું પડે છે, એટલે જ્ઞાનથી લે છે. સમયસારમાં એમાં ખાસ કરીને આ અધિકારમાં તો આચાર્ય મહારાજે જ્ઞાનથી જ વાત કરી છે. મોક્ષાર્થી સામે લીધો છે ને, એટલે જ્ઞાનથી જ વાત કરી છે. 206 માં તો એ જ કહે છે, જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન ત્રણ પદની વાત લે છે. તને અપૂર્વ આનંદ થશે વચનાથી, તેવો આનંદ ને થશે. પ્રયોજન તો એ છે સુખી થવાનું, તારે સુખી થવું છે ને, બસ આનાથી સુખ થવાનો અવસર છે. અને તારે તને એ સુખ ની પ્રાપ્તિ થશે તારે ત્યારે કોઈને પૂછવું પડશે નહીં. ગોળ ખાધા પછી ગોળ ગળ્યો લાગ્યો એ કઈ પૂછવું પડશે કે નહીં પૂછવું પડે, એના જેવી વાત છે. એ ઘણા એમ કહે ભાઈ અમને અનુભવ થઈ ગયો હોય તેવું લાગે છે, જરાક તમને પૂછી જોઈએ કે આવા અનુભવ બરાબર છે કે નહીં અમારો અનુભવ. એ વાતમાં કઈ માલ નથી. એકાગ્રતાનો બહુ અભ્યાસ કર્યો, યોગનો અભ્યાસ કરેલો. એકાગ્રતાનો ઘણી શાંતિ લાગે, ઘણી શાંતિ, એવી શાંતિ લાગે છે એમ લાગે છે કે અમને તો પ્રાપ્ત થઈ ગયું છે. થોડીક ચર્ચા કરવી છે કે આ પ્રાપ્ત થયું ગણાય કે ન ગણાય, ન ગણાય કેમ, શંકા ક્યાંથી પડી? શંકા પડે કોઈને પૂછવા જવું પડે કે અનુભવ થયો કે ન થયો, એવું કઈ છે નહીં. તો શું માનતી કે ઊંઘમાં થઈ જાય, ફલાણું થઈ જાય, કઈ ગયા ગોટા હોય છે પાછા, એ બધી ગડબડ.